તારીખ 11/9/1989 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 328
કે આવું એક જ્ઞાનનું સામર્થ્ય છે કે અનેક જ્ઞેયોમાંથી એક જ્ઞેયને જુદું પાડી શકે છે. સવાલ એટલો છે કે એમાં નિષ્ણાત કેમ થવું? બધાને ચાખવાની ખબર નથી પડતી, પણ ઘરમાં આ વિષયના નિષ્ણાત હોય એને જે કામ સોંપાય છે, જરાક તમે ચાખી લીધો, બીજા ચાખશે અને એનું જજમેન્ટ જો બરાબર નહીં હોય ને તો પાછળ આપણી ટીકા થશે. મહેમાનો જે આવવાના છે એમાં આપણી ટીકા ક્યાંય જરાય થવી ન જોઈએ, તો એના એક્સપર્ટ હોય એને ચખાડવામાં આવે છે. એટલે એટલી વાત જરૂર છે કે એવું જેને નિષ્ણાતપણું કુશળપણું છે એનું આ કાર્ય છે, અને એ રીતે કુશળ થવું પડે છે. માત્ર સ્વાદ આવે છે એમ કામ નથી લાગતું, પણ એનું સંતુલન સમજી શકે એનું આમાં કામ છે. અને એને જે કામ સોંપાય છે એના ચુકાદો એનો નિર્ણય માન્ય રાખવામાં આવે છે. એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિ તો બધા જ જીવોની છે. હવે એક બીજો ફેક્ટર અહીંયા તપાસવા જેવો છે, એ આ છે કે જે ચાખનાર જીવ છે એને આસક્તિ વગર ચાખવું પડે છે. જે જો આસક્તિથી ભોજનને ખાવામાં આવે તો એની પરીક્ષા દ્રષ્ટિ એ વખતે રહેતી નથી, થતી નથી. પરીક્ષા દ્રષ્ટિથી જ્યારે એ જ ભોજનની વાનગીને તપાસવામાં આવે ત્યારે તીવ્ર આસક્તિના પરિણામ રહી શકતા નથી. જો આ જ્ઞાનની પ્રવૃત્તિમાં શું કુદરતી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેને આ એક તો દ્રષ્ટાંતમાં પણ આ પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે ભોજનની વાનગીનો આનંદ માણવો હોય તો આમાં મીઠું કેટલું ને મરચું કેટલું ને તજ લવિંગ કેટલા ને એ કઈ જોવા બેસે અને એનો આનંદ આવે નહીં, અને આસક્તિથી આનો આનંદ લેવો હોય ત્યારે એ વાતને યાદ કરી શકાય નહીં, એ વાતના ઊંડાણમાં જવું હોય ત્યારે આસક્તિના પરિણામ રહી શકે નહીં ને થઈ શકે નહીં. આ એક આ જ વિષયનો મહત્વનો મુદ્દો છે. હવે એટલા વિચાર સહિત આપણે ફરીને વાંચીએ કે અહીંયા શું કહેવા માંગે છે કે અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલું જે સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ, મીઠું તો મીઠા જ પણ અનુભવમાં આવે છે, પણ જ્યારે ભિન્ન ભિન્ન સ્વાદથી બહુ સ્વાદિષ્ટ થઈ ગયા એ બધી વાનગી એવી રીતે એને સ્વાદમાં લેવામાં આવે છે, અને એ સ્વાદના લોલુપ જીવોનો એવો અનુભવ છે કે જેમાં એ મીઠાને જુદું પાડ્યા વિના એકલા આસક્તિથી ભોજનનો સ્વાદ લે છે. પરંતુ અન્યના સંબંધ રહીતપણાથી એટલે એટલું મીઠું, આ એટલા માટે વિચારણીય પ્રશ્ન છે કે આ એક પ્રશ્ન આપણા મુમુક્ષુ સમાજમાં થાય છે કે જ્ઞાનને એકલું જુદું કેવી રીતે પાડવું? જ્ઞાન માત્રનો અનુભવ કરવાનું સમયસર પોકારી પોકારીને કહે છે, પણ એકલું જ્ઞાનને કેમ જુદું પાડવું? અમારે અમારા પરિણામમાં બીજા અનેક જાતના ભાવ છે, એ ઉપરાંત જે ભાવો બીજા રાગાદી મોહાદી ભાવો છે એના વિષયભૂત જ્ઞાનમાં પાછા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન જાણે છે બીજા પદાર્થને, અને એવી રીતે બીજા પદાર્થને જાણવાનું જ્ઞાનનું કાર્ય છે, એટલે અનેક જ્ઞેયાકારોનું ડિસ્ટર્બન્સ પણ છે જ્ઞાનમાં, અને સાથે સાથે રાગાદી ભાવોનો અનુભવ પણ છે. આમાં એકલા જ્ઞાનને જુદું કેવી રીતે પાડવું એમ કે એ પદ્ધતિને એ રીત આ ગાથાની અંદર કહે છે કે તું મીઠાને જુદું પાડે છે કે નહીં? પાછા ક્રમથી એમ કે મીઠું તો બરાબર છે, તો હવે જરા ગળપણને નક્કી કરી લઈએ કે ગળપણ ઓછો નથી પડ્યું ને. પછી ખટાશને નક્કી કરી લઈએ કે ખટાશ તો ઓછી નથી ને, સપ્રમાણ છે ને. તીખાશ પછી જોવે કે ભાઈ વધારે પડતું તીખું નથી થયું ને, મોડું નથી રહી ગયું ને, એક એક પદાર્થ ના સ્વાદ ને વારા ફરતી ઉપયોગમાં લઈને જુદો પાડીને એનો નિર્ણય જીવ કરી શકે છે. એક સાથે સ્વાદમાં આવતા હોય ત્યારે તે સ્વાદમાં કઈ વારા ફરતી નથી આવતા, એક સાથે આખી ચીજમાં દસે દસ પચીસે પચીસ માંદગી અંદર ભળી ગયેલી છે, છતાં જ્ઞાનમાં એને જુદું પાડી શકે છે. આવું જ્ઞાનમાં કાર્ય કરવાનું સામર્થ્ય છે અને તે તું તારા રોજિંદા જીવનમાં પણ કરે છો અને કરી શકે છો. આ તારા અનુભવનો વિષય છે. એટલે કે તને અનેક ચીજમાંથી એક ચીજને જુદી પાડવી સ્વાદમાં પણ એ તને આવડે છે, નથી આવડતો એવું નથી.
કોકને આવડે
ને નહીં, કોકને આવડે એટલે ખારું લાગે ત્યારે શું કરે છે, મોડું લાગે ત્યારે શું કરે છે. આ તો એક્સપર્ટનો દ્રષ્ટાંત લીધો છે. પણ ચીજ ભાણામાં આવે ત્યારે એને રોજના પ્રમાણથી ફેરફાર થઈ ગયો હોય રસોઈ બનાવનારમાં, ત્યારે સ્વાદ ફેર થાય છે એટલે તરત કહે છે કે આજે મોડું લાગે છે, શાક આજે મોડું લાગે છે, અથવા બરાબર શાક બન્યું નથી ક્યાંથી નક્કી કરે છે. બીજા સ્વાદને ભૂલીને એકને નક્કી કરે છે ત્યારે જ. એટલે જે નિષ્ણાત નથી એને પણ ફાવતું ન ફાવતું ક્યારે થાય છે કે એને ખ્યાલ આવે છે. ત્યારે એને કઈ એવો વિચાર નથી હોતો કે હું શાક ને દાળ ને તપાસી લઉં કે આજે રાંધનારે કઈ રસોડામાં ભૂલ કરી છે નથી કરી, એવો વિચાર નથી હોતો. એવી તપાસવાની વૃત્તિએ પણ જમવા નથી બેઠો હોતો. અને બીજી 56 જાતની લપ, અનેક જાતના વિચાર તો માણસ જમવા બેસે. અને જેવું જો શાકમાં મીઠું કે ભૂલી ગયા હોય તરત જ ખબર પડે છે આજે શાકમાં મીઠું નથી. કેટલું જ્ઞાન ટેવાઈ ગયું છે કે એને તપાસવાની વૃત્તિ નથી તો તપાસાઈ જાય છે, એટલું બધું એને અનુભવની અંદર સમર્થ પણ છે. તપાસવાની વૃત્તિ હોય ને તપાસી શકે એ તો જ્ઞાનનો ખાસ ધર્મ છે. પણ એનો એટલો બધો એ ધર્મ ઉગ્ર છે કે તપાસવાની વૃત્તિ ન હોય તો પણ એને તપાસાઈ જાય છે. એ ચિકિત્સા એ જ્ઞાનનો ધર્મ. તો અહીંયા એમ કે છે કે જ્યારે તારામાં તારી જ્ઞાનમાં આટલી સરસ સુંદર આવી તીવ્ર શક્તિ છે, આવું શક્તિવાળું જ્ઞાન છે, તો પછી તું તારા જ્ઞાનને જુદું પાડને એકવાર એમ કે છે. જો તારે આત્માની શાંતિ અને આત્માનું સુખ જોઈતું હોય તો આ વાત છે. દુનિયાભરની ચીજ તને મળી જશે તો તને સુખ શાંતિ નહીં થાય. ઉલ્ટાની તે ચીજોમાંથી શાંતિ લેવાનો અભિપ્રાય અને વૃત્તિની તીવ્રતાથી અશાંતિ ઉપજશે. એટલે જો સુખ શાંતિ જોઈતી હોય તો આ ઉપાય છે કે તારા જ્ઞાનને તું જુદું પાડીને અનુભવ કર. તારા જ્ઞાનને અન્ય પદાર્થોને રાગાદી અન્ય ભાવો સાથે ભેળવીને તો અનુભવ ન કર, પરંતુ તારા જ્ઞેયાકાર જ્ઞાન થી પણ એને સામાન્યને જુદું પાડીને એનું અવલોકન કર, એનો અનુભવ કર, એનો આવિર્ભાવ કર. એ તારી સુખ શાંતિનો ઉપાય છે. આ સિવાય ત્રણ કાળ ત્રણ રૂપમાં તારી સુખ શાંતિનો કોઈ ઉપાય નથી. આ માર્ગની વિધિનો વિષય ચાલે છે કે આ રીતે વિધિ છે, બીજી રીતે વિધિ નથી. આચાર્ય મહારાજે કરુણા કરીને વિસ્તારથી આ વાતને સમજાવી છે. દ્રષ્ટાંતનો પણ સારો એવો વિસ્તાર કર્યો છે અને સિદ્ધાંતનો પણ આ ગાથામાં બહુ સારો વિસ્તાર કર્યો છે. તો એમ કહે છે કે જે લોલુપતાથી સ્વાદની વાનગીને સ્વાદમાં લે છે ત્યારે મીઠાને જુદી નથી પાડી શકતો, પણ લોલુપતા છોડીને અન્યના સંબંધ રહી બીજા પદાર્થો સાથે ભરેલા છે, સાથે ઉપસ્થિત છે, એનો સંબંધ જ્ઞાનમાં કાપીને એકલું મીઠું એકાકાર અભેદરૂપ લવણ એનો સ્વાદ એને આવતો નથી, એને એ જુદો પાડી શકતો નથી. પણ પરમાર્થથી જોવામાં આવે તો, એટલે વાસ્તવિકતાએ વિચારવામાં આવે અથવા અવલોકવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતો ક્ષારરસરૂપ લવણ છે એનો ક્ષાર રસ જ અનુભવમાં આવે છે. મીઠું દેખાતું નથી, ક્ષાર રસરૂપ લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસરૂપ લવણ છે એમ વિશેષપણે અનુભવ કરે તો પણ ક્ષાર રસનો ત્યાં અનુભવ છે, સામાન્યપણે અનુભવે તો પણ ક્ષાર રસનો અનુભવ છે. પણ ક્ષાર રસને ક્ષાર રસપણે ન અનુભવે અને અન્ય પ્રકારે અનુભવે એ લોલુપ્તાવશ થાય છે, આસક્તિવશ થાય છે, ત્યાં વાસ્તવિકતા છૂટી જાય છે. આ દ્રષ્ટાંતનો વિષય છે. એવી જ રીતે હવે અહીંયા જ્ઞાન ઉપર અથવા આત્મા ઉપર ઉતારવું છે કે એવી જ રીતે અહીંયા અંદરમાં જ્ઞાનાનુભૂતિ એટલે આત્માનુભૂતિ કરવા માટે કઈ વિધિથી કઈ પ્રક્રિયાથી આગળ વધવું શીખી લેવાનો વિષય નથી, એટલે કે ધારણા કરીને યાદદાસ્ત કરી લેવાનો વિષય નથી, પણ એ ક્રિયા કેવી રીતે કરવી એ સમજીને કરતા પોતે પ્રયોગમાં મૂકતા એ સાધનની સિદ્ધિમાં આવી જાય અને પોતાને સુખ શાંતિ થાય એનું ફળ આવવું જોઈએ. એવી રીતે આ વાતને સમજીને પ્રયોગમાં મૂકવાની છે. સમજણ વગર પ્રયોગમાં નહીં મૂકાય અને એટલી સમજણમાં રાખીને સંતોષ પકડશે તો પણ એને એ વાતનો કામ ના આવે. સમજ્યા વગર તો પ્રયોગમાં મૂકવાનો સવાલ નથી, પણ સમજેને પ્રયોગમાં ન મૂકે તો પણ એ નકામું જશે, એને કામમાં નહીં આવે, તેથી એને શાંતિનો લાભ નહીં થાય. એટલે જરા પ્રયોગનો વિષય છે અને કેવી રીતે પ્રયોગ કરવો એ દ્રષ્ટિકોણ રાખીને સમજવાનું છે. સમજતી વખતે માત્ર સમજણ કરવી એટલો અભિપ્રાય નહીં હોવો જોઈએ, પણ સમજતી વખતે એનો ઉપયોગ કેવી રીતે સમજણનો કરવો એ અભિપ્રાય સાથે હોવો જોઈએ. માણિયાના દીકરા કોઈ ભણી ઉતરીને કોઈ ધંધાની લાઈન પકડે છે ત્યારે શ્રીમંત માણસનો છોકરો હોય તો પણ ધંધો શીખવા માટે અનુભવ લેવા માટે જે તે લાઈનના માણસ હોય એને ત્યાં કામ કરવા જાય છે કે તમે પગાર આપો તો ઠીક, ન આપો તો ઠીક, મારે આ લાઈન શીખવી છે, ત્યારે એ શું વિચાર કરે છે કે આ ધંધો હું કેવી રીતે કરું એ શીખવું છે. પહેલા તો એને સમજવું પડે આ શું કહેવાય તે શું કહેવાય કેવી રીતે છે, કેવી વ્યવસ્થા સમજે છે. પણ એ સમજવામાં એ જ વખતે એને ખ્યાલ છે કે સ્વતંત્રપણે આ ધંધો હું કેવી રીતે કરી શકું એ મારે શીખવું છે. એકલો ધંધો કેમ ચાલે છે એ શીખવું નથી, પણ હું કેમ ચલાવી શકું એમ શીખવું. આટલો દ્રષ્ટિકોણ પહેલેથી એના લક્ષમાં હોય, એવો દ્રષ્ટિકોણ નથી હોતો એવા ઘણા જિંદગીભર નોકરી કર્યા કરે છે, કોઈ ધંધો કરી શકતા નથી. આ તો લોકોને વેપારીઓને સમજી શકાય એવી વાત છે. બરોબર એમ અહીંયા શાસ્ત્રના અધ્યયન વખતે મુખ્યપણે ભલે સમજણની પ્રક્રિયા હોય પણ સાથે એને દ્રષ્ટિકોણ એ રાખવાનો છે કે આ માત્ર સમજવાની ચીજ નથી, આ સમજીને પ્રયોગમાં ઉતારવાની ચીજ છે. તો આ સમજણ પ્રયોગાન્વિત કેવી રીતે થાય છે એ વાત સાથે સાથે અને સમજતી વખતે જ એ વાત એને હોવી જોઈએ સમજણમાં, નહીતર નથી સમજાઈ એવી વાત સમજાતા સમજાનો સંતોષ થશે અને એ જ અટકવાનું સ્થાન થઈ પડશે અને એને આ સમજણનો કાંઈ લાભ નહીં મળે, કદાચ ગેરલાભ થશે કે હું પહેલા નહોતો સમજતો હવે હું સમજું છું એમ આગળ આવી જશે અને એને નુકસાનનું કારણ થશે. એટલે આ એક ગાથા એવી છે. આમ તો દરેક ગાથામાં બહુ પ્રેક્ટિકલ સાઈડથી સમયસારમાં નિરૂપણ છે, પણ આ ગાથા તો એ વિષ્ણુજીને એજન્ડા ઉપર લઈને આ ગાથામાં વર્ણન છે ને ટીકા છે આચાર્ય મહારાજની. એટલે થોડો દ્રષ્ટિકોણ એ સાથમાં રાખીને એને સમજવું જરૂરી છે અને સમજવું જોઈએ. એ રૂપે વાત લઈશું થોડીક આગળ આવી સિદ્ધાંતનો વિષય આવે.